सिद्धाश्वान्तस्थमीश्वरम् सिद्धाश्वान्तस्थमीश्वरम् नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः सहस्रकोटियुगधारिणे नमः राधे राधे श्याम बोलो राधे राधे श्याम राधे 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 श्याम बोलो राधे राधे श्याम राधे 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 श्याम बोलो राधे राधे श्याम राधे श्याम बोलो राधे राधे श्याम बोलो राधे राधे श्याम राधे राधे श्याम बोलो सीता सीता राम बोलो सीता सीता राम सीता राम बोलो सीता 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 राम बोलो सीता सीता राम सीता राम बोलो राम राधे राधे श्याम बोलो राधे राधे श्याम राधे 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 श्याम बोलो सीता सीता राम राधे 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 श्याम बोलो राधे राधे श्याम राधे राधे श्याम विशाल समुद्र ने पार करवानो काम कठिन समुद्रना किनारा ऊपर माणसो उभा रहे आ समुद्र ने केवी रीते पार करी शकाय कोई साधन होवो जोईए जेथी समुद्र ने पार करीने बीजी तरफ जई शकाय अने एटलामा केटलाई प्रवासीओनी नजर थोड़ीक दूर समुद्रना ऊपर जे सेतु हतो तेना पर पड़ी એમના અંતઃકરણની અંદર એક પ્રકારનો અવનવીન આશાનો સંચાર થયો એમને થયું કે આપણે સમુદ્રને પાર કરીને સામે કિનારે જવું છે એમને આપણે જઈ શકત નહીં પરંતુ સેતુ છે સમુદ્રના ઉપર સેતુનો જો આધાર લેવામાં આવે તો સેતુ પર પસાર થઈને આગળ વધી શકાય સમુદ્રના બીજા કિનારે પહોંચી પણ શકાય સેતુ સુધી જવું કેવી રીતે સેતુ તો સમુદ્રની અંદર થોડોક દૂર હતો સુદૂર ના કહીએ તો દૂર તો હતો જ ત્યાં સુધી પહોંચવાનું કાર્ય પણ કાંઈ ધાર્યા જેટલું સહેલું નહોતું બધા જ પ્રવાસીઓ કાંઈ સમુદ્રમાં તરી શકે તેવી શક્તિવાળા નહોતા એ પાછા વિચાર કરવા માંડ્યા કે સેતુ દૂર છે ત્યાં સુધી સેતુની પાસે કેવી રીતે પહોંચી શકાય ત્યાં તો એકાએક પરમાત્માની પરમ અનુકંપાનો વરસાદ વરસતો હોય તેમ એમની સન્મુખ જ એક વિશાળ નૌકા આવીને ઉભી રહી નૌકા ચલાવનાર માણસે કહ્યું કે તમારે જો સેતુ સુધી જવું હોય પહોંચવું હોય તો હું તમને લઈ જઈ શકું તેમ છું તમે આવી જાઓ નૌકાની અંદર બધા જ પ્રવાસીઓ પ્રસન્નતાથી પુલકિત બનીને નૌકાની અંદર બેસી ગયા નૌકા પછી આગળ ચાલવા માંડી સેતુ સુધી પહોંચી નૌકામાંથી ઉતરેલા માણસો પછીથી સેતુનો સમાશ્રય લઈને આગળ ચાલ્યા અને સેતુના બીજા તટ પ્રદેશ પર પહોંચી ગયા આનંદ આનંદ તેમના જીવનમાં થઈ ગયો સેતુની રચના કરવી પડે છે સમુદ્ર ને પાર કરવો હોય તો સીતાનું હરણ થઈ ગયું હતું. સીતાનું હરણ થયું ત્યારે પણ સીતાને લાવવાને માટે મેળવવાને માટે સૌથી પ્રથમ તો સીતાની ખોજ કરવાની આવશ્યકતા ઉભી થઈ, અને સીતાની ખોજ કરવાને માટે હનુમાનજી પહોંચી ગયા સમુદ્ર તટ પ્રદેશ પર. સમુદ્રને ઓળંગી ગયા પોતાની સવિશેષ શક્તિથી સંપન્ન થઈને. પરંતુ શ્રી રામને જ્યારે સમુદ્રને પાર કરવાનો સમય આવ્યો ત્યારે સેતુ રચનાની આવશ્યકતા પડી, કારણ કે સાથે બીજા સહપ્રવાસીઓ હતા. રામ કદાચ સમુદ્રને ઓળંગી શકે હનુમાનની પેઠે, પરંતુ બીજા તો ઓળંગી શકે નહીં, એટલે સેતુ રચના કરવી પડી. અને સેતુ રચનાની પરિસમાપ્તિ પછીથી લંકા નગરી પાસે જ રહી રાવણની સાથે યુદ્ધ થયું. અશોક વાટિકામાં વિરાજનારી સીતા પછીથી શ્રી રામની સાથેના સુભગ સંમિલનને સાધી શકી. તુલસીદાસજી રામચરિત માનસમાં સૂચવે છે કે પ્રત્યેક માનવની શાંતિરૂપી સીતાનું હરણ થયેલું છે. પ્રત્યેક માનવ શાંતિરૂપી સીતાથી રહિત બનીને વંચિત બનીને સંસારની અંદર ભમે છે. જીવનમાં બધું છે પરંતુ શાંતિ ભાગ્યે જ દેખાય છે. કોઈના જીવનમાં શાંતિ દેખાતી હોય તો તે આલમની અજાયબી કહેવાય. આ જમાનામાં આવે છે શાંતિ, નથી આવતી એમ પણ નહીં, પરંતુ આવ્યા પછી ક્યારે પાછી ચાલી જાય છે કાંઈ જ ખબર પડતી નથી. ક્ષણ જીવી બની જાય છે, કેટલીક વાર કેટલીક ક્ષણો પૂરતી મર્યાદિત અથવા સીમિત રહે છે, શાશ્વત રહેતી નથી, સદાકાળને માટે કાર્ય કરતી નથી. સર્વત્ર આ પરિસ્થિતિ છે. જ્યાં જ્યાં વિજ્ઞાન પરાકાષ્ઠા પર પહોંચ્યું છે, ભૌતિક સાધન સામગ્રીઓ પૂર્ણપણે પ્રકાશી રહી છે, ઇન્દ્રિયોને મન અથવા તો શરીરના સુખોપભોગોના સઘળા સાધનો ઉપલબ્ધ છે, ત્યાં પણ માનવનો અંતરાત્મા એક પ્રકારની ઊંડી અશાંતિને અનુભવે છે. વિદ્યા છે ત્યાં પણ અશાંતિ, ધન છે ત્યાં પણ અશાંતિ, સત્તા પદ પ્રતિષ્ઠા છે ત્યાં પણ અશાંતિ છે. અને વિજ્ઞાન જ્યાં પૂરજોશમાં આગળ વધે છે, અનેક પ્રકારના અન્વેષણો કરે છે, ત્યાં પણ વૈજ્ઞાનિકોને પણ શાંતિ નથી, બીજા મનુષ્યોને પણ શાંતિ નથી. પ્રજાની સમસ્યા છે, શું કરવું જોઈએ જેથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય, સમસ્યા છે. તો આત્મારૂપી રામ પોતાની સીતા શાંતિને ખોઈ બેઠો છે. વિહાર કરે છે ભવાટવીમાં, સીતાની ખોજ કરે છે. એને ખબર પડી જાય છે કે સીતા તો અશોક વાટિકામાં છે. માનવની શાંતિ જ્યાં શોક છે ત્યાં નથી, માનવની શાંતિ જ્યાં ક્લેશ છે ત્યાં નથી, અહંકાર છે ત્યાં પણ નથી, અને જ્યાં દ્વેષનું સામ્રાજ્ય હોય ત્યાં પણ માનવની શાંતિ અશાંતિમાં પરિણતિ પામે છે. શાંતિનો વાસ્તો ત્યાં જ છે જ્યાં માનવનું જીવન રૂપી વન અશોક બની જાય, શોકરહિત થઈ જાય. શોકરહિત જ્યારે જીવન બની જાય ત્યારે તે જીવનની અંદર શાંતિની સમપ્રતિષ્ઠા સદાને માટે થાય. પરંતુ જીવન શોકરહિત ક્યારે બને? જીવન શોકિત કેમ છે? જીવન શોકિત છે ભેદભાવને લીધે, વિષયોની વાસનાને લીધે, અહંતા મમતાને લીધે. આ બધાને શાસ્ત્રકારો અવિદ્યા કહે છે. અવિદ્યાની જ્યારે નિવૃત્તિ થઈ જાય અને જીવનમાં જ્યારે આત્મવિદ્યાની પ્રતિષ્ઠા થઈ જાય ત્યારે જીવનમાં શોક વાટિકાને બદલે અશોક વાટિકાનું નિર્માણ થઈ જાય. અશોક વાટિકાનું નિર્માણ થાય ત્યારે ત્યાં શાંતિરૂપી સીતાના દર્શન થઈ શકે. હવે તે શાંતિરૂપી સીતા શ્રીરામનો સમાગમ સાધી શકે, આત્મારામ શાંતિનો સમાગમ સાધી શકે, જીવન તેનું કૃતાર્થ બની શકે. પણ સેતુની રચના કરવી પડે. રામે સેતુની રચના કરી, નલ નીલ રૂપી તે જમાનાના મહાન એન્જિનિયર હતા. એન્જિનિયર વાલ્મીકિ રામાયણમાં એમ લખેલું છે કે નલ અને નીલ તે જમાનાના મહાન ઇજનેરો હતા, એટલે તેમને ઋષિનું વરદાન હતું કે તમે ધારશો તેટલા સમયમાં સેતુ રચના કરી શકશો, અને તેમણે પોતાની સવિશેષ શક્તિની સહાયતાથી સમુદ્રના ઉપર સેતુની રચના કરી. સેતુની રચના કેટલા વખતમાં થઈ? 8 દિવસથી વધારે વખતમાં થઈ નહોતી એવું વાલ્મીકિ રામાયણમાં આવે છે. પ્રથમ દિવસે કેટલા ગાઉની સેતુ રચના થઈ, બીજે દિવસે કેટલી થઈ, બધું વર્ણન, સંખ્યાવાચક વર્ણન વાલ્મીકિ રામાયણમાં આવે છે ત્યારે આપણને એક પ્રકારનું ગૌરવ થાય છે કે ભારત વર્ષનો અતીત કાળ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ કેટલો બધો આગળ વધેલો હતો. એટલે આપણે સેતુ રચના પણ કરી શકતા હતા. અત્યારે જેમ સેતુની રચના સરિતા પર, સમુદ્ર પર થાય છે, એવી રીતે રામાયણ કાળમાં થતી હતી. વાલ્મીકિ રામાયણમાં આવે છે કે અયોધ્યા અને કિષ્કિંધા જે બે મોટી રાજધાનીના નગરો હતા એની અંદર ભૂગર્ભ ગટરો પણ હતી, સ્નાનાગારો પણ હતા, ઘણી મહાન સંસ્કૃતિ હતી આ બંને નગરોની અંદર. અને દક્ષિણ ભારતમાં રહેનારી પ્રજા, એનું નામ વાનર કહેવામાં આવતું હતું, તે હુપાહુપ કરનારા વાંદરાઓ નહોતા પરંતુ માનવો હતા. મનુષ્યોની જ એક જાતિ વિશેષ જેનું નામ વાનર. જેમ નાગા જાતિ છે તો નાગાલેન્ડ આપણે આપવો પડ્યો. નાગા જાતિ એટલે ત્યાં નાગ સરપંચ રહેતા નથી, માનવો જ છે, પરંતુ તે જાતિનું વિશેષ નામ નાગ જાતિ છે, નાગાલેન્ડ આપણે આપ્યો. એવી રીતે વાનર જાતિ, મનુષ્યોની જાતિ દક્ષિણ ભારતમાં રહેતી હતી. કિષ્કિંધા જેવા તેમના મોટા નગરો હતા અને સોનાના કિલ્લાઓ ત્યાં આગળ હતા. અનંત દ્રવ્ય અને સંપત્તિ તથા વૈભવથી ભરપૂર કિષ્કિંધા નામની નગરી, એની અંદર વાલી સુગ્રીવ જેવા, હનુમાન જેવા મહાન વીર પુરુષો અને વિદ્વાન પુરુષો. હનુમાનજી 4 વેદની અંદર પારંગત, શ્રીરામને સૌથી પ્રથમ મળે છે ત્યારે સંસ્કૃત ભાષાની અંદર વાત કરે છે. વાલ્મીકિ રામાયણમાં લખેલું છે, હનુમાનજી સંસ્કૃત ભાષામાં બોલ્યા, રામને નવાઈ લાગી. વાનર જાતિનો માણસ છે તે સંસ્કૃત ભાષામાં બોલે છે, એ કેટલો સંસ્કારી હશે. રામ વિચાર કરતા થઈ ગયા. માનવોની આ જાતિ આખી આપણા કથાકારોએ, અને પછી ચિત્રકારો તો કાંઈ પાછા પડે જ નહીં, વાંદરાઓ તરીકે આ માણસોને વર્ણવી બતાવ્યા, અને આપણે પણ એમ માનતા થઈ ગયા કે આ બધા વાંદરાઓ જ હતા, ખરેખર તેવું નથી, મનુષ્યો હતા. તો તેમની સહાયતાથી શ્રીરામ સમુદ્રને બીજે કિનારે જઈ શક્યા, અને જતા પહેલા સેતુની રચના કરવી પડી. તેવી જ રીતે આપણી જે શાંતિરૂપી સીતા અશોક નામના વનમાં છે, અશોકવંત કરુણૈકવંત કૌપિનવંત ખલુ ભાગ્યવંત. શંકરાચાર્ય મહારાજ પોતાના કૌપિન પંચકમ ગ્રંથમાં લખે છે કે જે અશોકવંત કરુણૈકવંત, શોક વગરના છે, કરુણાથી પરિપ્લાવિત પ્રાણવાળા છે, તે જ જગતમાં ભાગ્યશાળી છે, તે જ શાંતિને અનુભવી શકે છે. તો એ શ્રીરામ અશોક વાટિકામાં જતા પહેલા સેતુની રચના નલ ને નીલની મદદથી કરી શક્યા, અને પછીથી સેતુનો આધાર લઈને પાર પણ પહોંચી શક્યા. એવી રીતે આપણે આપણી શાંતિરૂપી સીતાની સંપ્રાપ્તિને માટે આજે સંસારરૂપી સાગર છે અવિદ્યાનો, એના ઉપર સેતુની રચના કરવી પડે. સેતુની રચના અનિવાર્ય છે. જ્યાં સુધી સેતુની રચના નહીં થાય ત્યાં સુધી આપણે શાંતિની સંપ્રાપ્તિ નહીં કરી શકીએ. કેવલ વાંચવાથી શાંતિની પ્રાપ્તિ નહીં થાય, કેવલ સાંભળવાથી નહીં થાય, કેવલ બોલવાથી નહીં થાય, લખવાથી નહીં થાય, પણ જીવવાથી થઈ શકશે. અને તે સેતુની રચના એટલે બીજું કાંઈ નહીં પરંતુ સાધના. સાધના રૂપી સેતુનું નિર્માણ આપણે કરવું જોઈશે. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં એ સાધનારૂપી સેતુને ભક્તિનું નામ આપે છે. ભક્તિ, ભક્તિરૂપી સેતુનું જો નિર્માણ થઈ શકે તો જીવ પરમાત્માની પાસે પહોંચી શકે, પોતાની ખોવાયેલી શાંતિ છે તે શાંતિને વળી પાછી પ્રાપ્ત કરી શકે, શાંતિના સરોવરની અંદર સ્નાન કરીને પોતાના જીવનને ધન્ય બનાવી શકે, કૃતાર્થ કરી શકે. શાંતિની ભૂખ છે સર્વત્ર, શાંતિની અભિલાષા સર્વત્ર છે, પરંતુ શાંતિની સંપ્રાપ્તિને માટેના જે પ્રયત્નો થાય છે તે સમુચિત દિશામાં કેટલીક વાર થતા નથી, અને એને લીધે શાંતિની અનુભૂતિ માનવને થતી નથી. મોટે ભાગે મનુષ્યો બાહ્ય જગતના પદાર્થોમાં અથવા વિષયોમાં ઇન્દ્રિયોના સુખોપભોગોમાં શાંતિની અનુભૂતિ કરવાને માટેના પ્રયત્નો કરે છે, તેમને શાંતિની પ્રાપ્તિ થતી નથી. શાંતિનો ક્ષણિક આભાસ તેમને સાંપડે છે. જેને શાંતિની સંપ્રાપ્તિ કરવી હોય તેમણે તો શાંતિનો જે મૂળાધાર છે, શાંતિનું જે મૂળભૂત ઉદ્ભવ સ્થાન છે, શાંતિ જ્યાં વસે છે ત્યાં પહોંચી જવું જોઈએ. અને આપણા શાસ્ત્રકારો કહે છે કે પરમાત્મા પોતે મનુષ્યની અંદર જે પરમાત્માની પરમ શક્તિ છે તે શાંતિના ભંડાર જેવી છે, અને તે પરમાત્માને આત્માને ઓળખવાને માટે માનવે તૈયાર રહેવું જોઈએ. તો જેમ જેમ મનુષ્ય પોતાના આત્મા તરફ અથવા તો પરમાત્મા તરફ અભિમુખ બને અને પરમાત્મા તરફ ઉત્તરોત્તર આગળ વધે તેમ તેમ તેને શાંતિની પ્રાપ્તિ થતી જાય છે, અને પરમાત્માનો સાક્ષાત્કાર જ્યારે જીવનની અંદર સદાય ત્યારે પછી સનાતન શાંતિનો સ્વાદ પણ માનવ પોતાના જીવનની અંદર પામી શકે. એટલા માટે તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં અવારનવાર કહે છે કે પ્રત્યેક જીવે જે પણ શાંતિની અભિલાષા સેવતો હોય તેણે રામ પ્રત્યે પરમાત્મા પ્રત્યે અભિમુખ બનવું જોઈએ. આપણને નવાઈ લાગે છે કે તુલસીદાસજી મહારાજ સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા, મહાન વિદ્વાન પુરુષ છે. એમણે રામચરિત માનસમાં વચ્ચે વચ્ચે જે સ્તુતિઓ લખી છે સંસ્કૃત ભાષામાં તે વાંચ્યા પછીથી અને પ્રત્યેક કાંડના આરંભમાં જે એમણે સ્તુતિઓ લખી છે જુદી જુદી શ્લોકોના રૂપમાં તે વાંચ્યા પછી આપણને એમ લાગે છે કે આ સામાન્ય વિદ્વાન પુરુષની રચના નથી, પરમ વિદ્વાન પુરુષની રચના છે જેને સંસ્કૃત ભાષા ઉપર પ્રબળ અધિકાર, પરિપૂર્ણ અધિકાર છે. એ તુલસીદાસજી મહારાજ સંસ્કૃત ભાષાના તો પ્રખર પંડિત હતા અને તે છતાં પણ રામચરિત માનસમાં ક્યાંય પણ સમસ્ત રામચરિત માનસને આપણે વાંચીએ તો અભિમુખ શબ્દનો પ્રયોગ આવતો નથી. તુલસીદાસજી એવું કહેતા નથી, લખતા નથી કે પ્રત્યેક જીવે શાંતિની અભિલાષાથી પ્રેરિત થઈને રામ પ્રત્યે અભિમુખ બનવું જોઈએ, એ લખતા નથી. એને બદલે એક બીજી વાત તુલસીદાસજી લખે છે અને આપણા વિદ્વાનો તે વાતનો વિચાર કરતા નથી. શા માટે આમ લખ્યું તુલસીદાસજીએ? રામ પ્રત્યે અભિમુખ બનવું જોઈએ, પરમાત્મા પ્રત્યે અભિમુખ થવું જોઈએ તેવું લખવાને બદલે તુલસીદાસજી લખે છે સમ્મુખ થવું જોઈએ. સમ્મુખ જબ લગ જીવ સમ્મુખ નવ હોઈ, જબ લગ જીવ સમ્મુખ નવ હોઈ તબ લગ શાંતિ પાવે નહી કોઈ, જબ લગ જીવ સમ્મુખ નહી હોઈ. નવો જ શબ્દ તુલસીદાસજી મહારાજ વાપરે, વિદ્વાનો વાપરી શકે છે, નવા નવા શબ્દો બનાવી શકે, એવી રીતે રામચરિત માનસમાં કેટલાક નવા શબ્દો તુલસીદાસજી મહારાજે ભાષાના પ્રભુત્વના પરિણામે પ્રયુક્ત કરેલા છે. એમાં એક શબ્દ છે સમ્મુખ નવ હોય, જીવે સમ્મુખ થવું જોઈએ, અભિમુખ થવું જોઈએ તેમ તુલસીદાસજી મહારાજ કહેતા નથી. તો સ્વાભાવિક રીતે આપણને વિચાર થાય કે સમ્મુખ થવું ને અભિમુખ થવું એમાં કઈ તફાવત છે? સમ્મુખ થવું અને અભિમુખ થવું એ શબ્દોના અર્થમાં કઈ ભેદ ખરો કે જેથી તુલસીદાસજી મહારાજ અભિમુખ થવાને બદલે સમ્મુખ થવાની વાત કરી રહ્યા છે? આપણા પર છોડી દીધું તુલસીદાસજી મહારાજે કે ભવિષ્યમાં કોઈ ભાષ્યકારો તો થશે જ ને. મહાકવિ ભવભૂતિ એક ઠેકાણે લખ્યું છે કે આજે મારું સન્માન થતું નથી, આજે લોકો મારી વાતને બરાબર સાંભળતા નથી, મારી જે કૃતિ છે તે કૃતિ એટલી બધી લોકપ્રિય થઈ છે પણ વિદ્વાનો આ કૃતિને સર્વશ્રેષ્ઠ હજુ ગણવામાં થોડા સંકોચનો અનુભવ કરે છે, તો પણ હું નિરાશ થતો નથી. ભવભૂતિ લખે છે કે કાળ તો અનંત છે અને અનેક ગુણદર્શી પુરુષો વળી ભવિષ્યમાં પણ આ સંસારમાં પ્રગટ થશે, એમાંથી કોઈ વળી પાછો એવો સમાન ધર્મી સત્પુરુષ પેદા થશે કવિ કે જે મારી કૃતિઓની પ્રશંસા કરશે. ભવભૂતિ કે છે મનુષ્યના મનની અંદર જે દિવ્યતા છે, મનુષ્યના મનની અંદર જે નિર્મળતા છે, તેની અંદર મહાકવિ ભવભૂતિને વિશ્વાસ હતો. એટલે નિરાશ થયા વગર એમણે પોતાનું સાહિત્ય સર્જન આત્માનંદને માટે ચાલુ જ રાખ્યું. ઉત્પત્સ્યતે હિ મમ કોપિ સમાન ધર્મા કાલોયહમ નિરવધિર વિપુલા ચ પૃથ્વી. પૃથ્વી તો અનંત છે, એમાં ક્યાંક ક્યાંક ખૂણે ખાચરે કોઈક પાકી જશે, કોઈક નીકળી જશે. રવિન્દ્રનાથ ટાગોર જયારે ઇંગ્લેન્ડ ગયા ત્યારે ત્યાં આગળ પોતાની ગીતાંજલિની અંગ્રેજી અષ્ટપ્રત લઈ ગયા હતા. એ પહેલા ગીતાંજલિ તો બંગલા ભાષામાં છપાઈ ગઈ હતી, લોકપ્રિય બિલકુલ થઈ નહોતી, વિદ્વાનોએ પણ એનો આદર કર્યો નહોતો. ટાગોર ગયા ઇંગ્લેન્ડ, થોડા મહિના રહ્યા અને ત્યાં એક કાર્યક્રમ ટાગોરના સદનસીબે ચાલુ થઈ ગયો કે થોડા ઘણા બે ત્રણ કવિઓ ટાગોર પાસે ભેગા થતા અને ટાગોર આ ગીતાંજલિનું અંગ્રેજી જે હતું એ એમની આગળ થોડું વાંચતા. કવિઓને પણ બહુ ગમતું તો નહોતું, બધા જ કવિઓને ગમતું નહીં. એની અંદર જે અધ્યાત્મ ભાવો હતા બધા કવિઓને કાંઈ પસંદ નહોતા પડતા, છતાં ટાગોર પાઠ કરતા. એમ કરતા કરતા ટાગોરને થયું કે હું કોઈ પ્રકાશક પાસે આ ગીતાંજલિ મોકલું કે જેથી એ પુસ્તકાકારે પ્રકાશિત થાય અંગ્રેજીમાં. એટલે ઇંગ્લેન્ડના કોઈ પ્રકાશક પાસે ગીતાંજલિની અષ્ટપ્રત ટાગોરે મોકલી. એ પ્રકાશકે ગીતાંજલિની અષ્ટપ્રતને જોયા પછી ટાગોરને પાછી મોકલી, લખીને મોકલી કે તમારી આ કૃતિ કવિતા લાયક નથી અને લોકભોગ્ય બની શકે તેમ નથી, એમાં આદર્શ કવિતાના ઉત્તમ લક્ષણો પણ નથી, માટે કૃપા કરીને પાછી સ્વીકારજો. પછી ગઈ તોય ટાગોર નિરાશ ન થયા કે કાંઈ વાંધો નહીં, ભવભૂતિને પેટે નિરાશ ન થયા, કાંઈ વાંધો નહીં. એમ કરતા 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 પ્રભુની કંઈક ઈચ્છા સમાન ધર્મી પુરુષ ટાગોરને પ્રાપ્ત થઈ ગયા ઇંગ્લેન્ડની ભૂમિમાં. તે જમાનાના મહાન કવિ ભાઈ બી ઈટ્સ મહાન કવિઓ તે જમાનાના હતા, સંપર્કમાં આવ્યા ટાગોરના અને ટાગોરે આ ગીતાંજલિની પ્રત તેમને પણ બતાવી કે હું આટલું બધું સુંદર, કવિએ કહ્યું આટલું બધું સુંદર, બહુ સારું છે આ તો, અમારી અંગ્રેજી ભાષામાં પણ આટલું સુંદર લેખન હજુ થયેલું નથી. મનુષ્ય મનના જે ઉદાત્ત ભાવો છે આધ્યાત્મિક રંગવાળા તેનું સુંદર અહીંયા આગળ અભિવ્યક્તિ થયેલી છે, બહુ સારું, ચાલો આપણે આને પ્રકાશિત કરાવીએ. એટલે પછીથી તેમના પરિચયથી સારામાં સારા પ્રકાશક પાસે એ પુસ્તક પહોંચ્યું અને પ્રકાશિત થયું પણ ખરું. એમાં પેલા મહાકવિએ પ્રસ્તાવના લખી આપી, સુંદર પ્રસ્તાવના લખી. ગુણદર્શી પુરુષ હતા, ગુણદર્શી. આજે પણ અમે જોઈએ છીએ કે ઇંગ્લેન્ડ, અમેરિકા ને કેનેડા તથા બીજા જે દેશો છે, જ્યારે જ્યારે અમે પ્રવાસ કરીએ તો એમ લાગે છે કે ત્યાંના માણસો વધારે ગુણદર્શી છે. આપણા માણસો ગુણદર્શી નથી એમ નહીં, પણ ત્યાં પણ ગુણદર્શી વધારે દેખાય છે. આપણે ત્યાં જેમ વાડાઓ થોડાક થઈ ગયા, સાહિત્યમાં પણ વાડાઓ, એમાં પણ ઓળખીતા હોય આમ હોય તેવું ત્યાં ચાલતું નથી, ત્યાં ખુલ્લું બધું છે. એટલે અમે જઈએ ત્યારે પણ અમારા પ્રવચનોમાં જેમ ભારતીયો આવે તેમ ગોરાઓ પણ આવે, અંગ્રેજો આવે, અમેરિકન્સ આવે, બધા જ આવે અને અમને યુનિવર્સિટીમાં પ્રવચનો કરવા નિમંત્રે તો ત્યાં પણ તે બધા લાભ લેતા હોય એવું આપણને દેખાય. એમને એમ ન લાગે કે આ તો ભારતીય છે અને આપણે તો ઇંગ્લિશમેન છીએ કે અમેરિકન છીએ, આપણાથી કેમ એમની મુલાકાત લેવા જવાય કે પ્રવચનો કરવા જવાય. એટલું જ નહીં, પરંતુ તે માણસો આપણને સામેથી ટેલિફોન કરે, ટેલિફોન કરીને પૂછે, સમય માંગે કે આવે, આપણો ઇન્ટરવ્યુ લે, ત્યાંના છાપાઓમાં મોટી મોટી કોલમોમાં આપણો ઇન્ટરવ્યુ હોય તેને છાપે અને આકાશવાણી પર આપણા કાર્યક્રમોને આપે. તમને નવાઈ લાગશે કે કોઈ પણ જાતના પરિચય સિવાય, કોઈ પણ જાતની વિશેષ લાગવક સિવાય, હમણાં અમે સાઉથ આફ્રિકા જઈને આવ્યા 124 દિવસ સુધી, તો સામેથી અમને આમંત્રણ આપીને અમારા લગભગ 19 વાર્તાલાપો ત્યાંના રેડિયો વિભાગે લીધા. 19 વાર્તાલાપો, બોલો, મુંબઈ સ્ટેશન પર એટલું ઝડપથી આ કામ ન થાય, બીજા કોઈ પણ સ્ટેશન પર ન થાય. હમણાં અમે રાજસ્થાન ગયા તો ત્યાં આગળ એક આકાશવાણીના ડાયરેક્ટર હતા બિકાનેર શહેરમાં, એને જાણ્યું કે કોઈ મહાત્મા આવ્યા છે, છાપામાં વાંચ્યું, સામેથી ટેલિફોન કર્યો, મારે મહાત્માજીને મળવું છે, એમનો કાર્યક્રમ લેવો છે. મને બહુ નવાઈ લાગી, કારણ કે પરદેશમાં આવું મેં જાણેલું, ભારતમાં આવું થશે એવું કલ્પના પણ મને નહીં. તો એમને લેવો હોય તો આપણે આપવા તો તૈયાર છીએ, તૈયાર છીએ. હિન્દીમાં વાર્તાલાપો આપવાના છે, સારી વાત છે. તમે વાર્તાલાપો તૈયાર કર્યા, એમને ટાઈમ આપ્યો, અમે ત્યાં પહોંચી ગયા, અમારું સ્વાગત કરવા આકાશવાણીની બહાર ઉભેલા, અંદર લઈ ગયા. બધા જ વાર્તાલાપો, ચાર વાર્તાલાપો અમારે લઈ જવાના હતા, એમણે અથતી એટી સુધી વાંચી લીધા અને પછી કહ્યું કે બહુ સુંદર છે, આપણે હવે ટેપ કરવા જઈએ. ચાલો, મારા હાથ નીચે માણસો તો છે, પણ તેમને હું ટેપ કરવાનું કામ નહીં સોંપું, હું પોતે જ આવીશ અને ટેપ આ વાર્તાલાપો થશે, હું ઉપસ્થિત રહીશ ત્યાં, સ્ટેશન ડાયરેક્ટર. અને વાર્તાલાપો ટેપ થઈ ગયા પછી મને કે ઇન્ટરવ્યુનો એક પ્રોગ્રામ આપણે લેવો જોઈએ, આપણે એક ઇન્ટરવ્યુ લઈએ જેથી રાજસ્થાનની પ્રજાને તમારો પરિચય પ્રાપ્ત થાય. તમારા જેવા પુરુષો આવીને પસાર થઈ જાય છે અને છતાં પણ અમારી પ્રજા ન પણ જાણે મોટી સંખ્યામાં, તો અમે બેઠા છીએ આ સ્થાન પર ડાયરેક્ટર બનીને, તો અમારું કર્તવ્ય છે કે અમારી પ્રજાને સારી વસ્તુની માહિતી આપવી. મેં કહું ગોઠવો તો પછી ઇન્ટરવ્યુ. એટલે એક દિવસ પાછો ઇન્ટરવ્યુ ગોઠવ્યો, 22 મિનિટનો ઇન્ટરવ્યુ. બહુ સુંદર પ્રશ્નો તેણે પૂછ્યા અને તમને નવાઈ લાગશે, મુસલમાન હતા ડાયરેક્ટર, એને હિન્દુ ધર્મના પ્રશ્નો પૂછ્યા ઇન્ટરવ્યુ વખતે. એમ લાગે આપણને કે આને હિન્દુ ધર્મનો અભ્યાસ સારા પ્રમાણમાં હશે. ઇન્ટરવ્યુ લીધા, બહુ સારી રીતે રિલે કર્યો પછી આખો કાર્યક્રમ તેણે. મને કે જ્યારે જ્યારે રાજસ્થાન આવો ત્યારે સ્ટેશન તમારું જ છે, જો અહીંયા હો તો આગળથી મને સૂચના જ કેવલ આપવાની, અમે તો કાર્યક્રમો આવા ઈચ્છીએ જ છીએ, અમારું આ કામ. ત્યારે મને થયું કે ભારતમાં પણ ક્યાંક રણની અંદર વનસ્થલી જેવું છે, ક્યાંક છે એમ આપણને લાગે. અમારા ગીજુભાઈ વ્યાસ મને તે વખતે યાદ આવ્યા, રાજકોટ આકાશવાણી પર, અમદાવાદ આકાશવાણી પર, મુંબઈ આકાશવાણી પર, દિલ્હી આકાશવાણી પર આવા જ ગુણદર્શી પુરુષ હતા ગીજુભાઈ. નિવૃત્ત થઈ ગયા હવે તો, પણ ત્યારે મને યાદ આવ્યું, કમર હુસેન ડાયરેક્ટરનું નામ હતું, મુસલમાન હતા ભાઈ, કમર હુસેન. અને ઘણા મોટા માણસ, એશિયાડ હમણાં જે થયું દિલ્હીમાં, એમાં પ્રધાનમંત્રીએ તેમને કોમેન્ટેટર તરીકે રાખ્યા હતા એશિયાડ રમતો વખતે, એટલે દિલ્હી ગયા હતા. તો ઘણા વજનદાર માણસ ઘણા વર્ષોથી આકાશવાણી વિભાગમાં કાર્ય કરે છે. તો આવા ગુણદર્શી પુરુષો પણ આપણે ક્યાંક ક્યાંક આપણા દેશમાં જોઈએ છીએ, પરંતુ પરદેશમાં તો ઘણા જોઈએ છીએ, ઘણી મોટી સંખ્યામાં જોઈએ છે. આપણે ત્યાં સંખ્યા ઘટેલી છે, ત્યાં સંખ્યા વધેલી છે એમ આપણને લાગે છે. ગુણદર્શી માણસોની સંખ્યા, ટાગોરની ગીતાંજલિ છપાઈ, નોબેલ પ્રાઇઝ મળ્યું અને આખા વિશ્વની અંદર પછી તેની વિખ્યાતિ થઈ ગઈ, વિશ્વમાં વિખ્યાતિ થઈ ગઈ. કાળ અનંત છે, પૃથ્વી વિપુલ છે, અને ગુણદર્શી પુરુષો પણ ક્યાંક ક્યાંક મળે છે, ભવભૂતિએ લખ્યું તે પ્રમાણે. અને ભારતના વિદ્વાનોએ પણ પછી ભવભૂતિ વિશે લખ્યું, ઉત્તર રામચરિતે તુ ભવભૂતિર વિશિષ્યમે. મહાકવિ કાલિદાસ સર્વશ્રેષ્ઠ કવિ છે સંસ્કૃતના, એના ગ્રંથો મહાન છે, પણ ઉત્તર રામચરિત જે ગ્રંથ છે ભવભૂતિ કવિનો, એ ભવભૂતિ ઉત્તર રામચરિત ગ્રંથના આધાર પર જો આપણે કહીએ તો કાલિદાસ કરતા ચડી જાય છે. ઉત્તર રામચરિતે તો ભવભૂતિર વિશિષ્યતે રિમાર્ક્સ, ટીકા ટિપ્પણી ભારત વર્ષના વિદ્વાનોએ મહાકવિ કાલિદાસની સાથે ભવભૂતિને સરખાવીને લખી આપી હતી. એ ભવભૂતિ કે છે કે હું નિરાશ થતો નથી, કાળ તો અનંત છે અને અનંત કાળમાં ન જાણે કોના દિલની અંદર કયો ભાવ પ્રવેશી જાય અને ક્યારે શું થઈ જાય કાંઈ જ કહેવાતું નથી. હું તો એક સારી વસ્તુને સંસારની સમક્ષ મૂકું છું, આટલું જ મારું કામ છે. હવે સારી વસ્તુ પોતાનું કાર્ય કરતી કરતી મનુષ્યોના અંતરાત્માને કેવી રીતે અનુપ્રાણિત કરશે, ક્યારે કરશે, એ બધું ઈશ્વર પર છોડી દઉં છું, વિધિ પર છોડી દઉં છું. હું મનુષ્ય તરીકેનું મારું કર્તવ્ય જ બજાવું છું. તુલસીદાસજી મહારાજ પણ કંઈક આવું જ માનતા લાગે છે, એટલે લખે છે, પોતે વિદ્વાન છે સંસ્કૃત ભાષાના, તો પણ લખે છે કે જીવ સન્મુખ ન થાય ત્યાં સુધી તેને શાંતિ ન સાંપડે. ને સન્મુખનો જે અર્થ છે એને વિદ્વાનો પર છોડી દીધો, ભવિષ્યના વિદ્વાનો પર છોડી દીધો, કે કોઈ બીજા તો સંસ્કૃત ભાષાને જાણનારા પછી પાકશે જ ને, એટલે મારે સન્મુખની વ્યાખ્યા રામચરિત માનસમાં કરવાની આવશ્યકતા નથી. બે વર્ષ વ્યાખ્યા નહીં થાય, દસ વર્ષ નહીં થાય, પચાસ વર્ષ નહીં થાય, અરે મારા શરીરના પરિત્યાગ પછી 400 વર્ષે કદાચ વ્યાખ્યા નહીં થાય, પણ 500 વર્ષ પછી પણ થશે ને, કોઈક વાર તો થશે ને. વિદ્વાનો તો નીકળતા જ, અને માનસના નવા નવા અર્થઘટનો નીકળ્યા જ કરશે. કારણ કે આ તો પ્રભુની કૃપાથી સમજાય એવી વાતો છે, આ કેવલ અધ્યયનથી સમજાય એવી વાતો નથી, પ્રભુની થોડી કૃપા જોઈશ. તો સન્મુખ શબ્દ શા માટે તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં વાપરે છે, અને અભિમુખ અને સન્મુખમાં શું ભેદ છે તે આપણે આજે વિચારીએ કે શું ભેદ છે. અભિમુખ થવું એટલે સામે થવું. મંદિર તરફ અત્યારે હું અભિમુખ બનીને બેઠો છું, મારી સામે ભગવાનનું મંદિર છે, મારું મુખ તે તરફ છે, એટલે હું અભિમુખ તો બન્યો છું, પરંતુ વચ્ચે વચ્ચે હું તમારી સામે જોતો પણ હોઉં, વચ્ચે વચ્ચે આકાશ સામે જોતો હોઉં, વચ્ચે વચ્ચે મકાન તરફ જોતો હોઉં, વચ્ચે વચ્ચે વ્યાસપીઠ તરફ જોતો હોઉં, વચ્ચે વચ્ચે વળી પાછું મંદિર તરફ જોતો હોઉં, તો અભિમુખ તો હું છું પણ સમ્મુખ નથી. તુલસીદાસજી મહારાજ કહે છે કે અભિમુખતા જયારે અખંડ બની જાય, અભિમુખતા જયારે સર્વસ્થળની થઈ જાય, અભિમુખતા જયારે બધા સંજોગોમાં ચિરસ્થાયીની થઈ જાય, તો તે અભિમુખતા આગળ વધીને સમ્મુખતા થઈ જાય. સમ્મુખ સમ્યક પ્રકારે અભિમુખ થવું તે સમ્મુખ થવું છે એમ તુલસીદાસજી કહે છે. એટલે જે ભક્તો કેવળ દુઃખ આવે તો જ મંદિરમાં જાય, દુઃખ આવે તો જ કંઈક બાધાઓમાં ને ભગવાનની પાસે પહોંચે, સંતોની પાસે પહોંચે, અને સુખ જીવનમાં આવે તો સત્સંગને ભૂલી જાય, દેવ દર્શનને ભૂલી જાય, કથા શ્રવણને પણ ભૂલી જાય, સત્કર્મનું અનુષ્ઠાન પણ ન કરે, તો તેમની જે સમ્મુખતા છે એ સમ્મુખતા કાચી કહેવાય, અભિમુખતા કહેવાય, પણ સમ્મુખતા કહેવાય નહીં. જ્યારે ભક્ત સમ્મુખ બની જાય છે, પરમાત્મા પ્રત્યે સમ્યક પ્રકારે અભિમુખ બને છે, તો સુખમાં પણ ભગવાનને ભજે, દુઃખમાં પણ ભજે, સંપત્તિમાં ભજે, વિપત્તિમાં ભજે, એકલો હોય ત્યારે પણ ભજે, સમૂહમાં હોય ત્યારે પણ ભજે, જાગતો હોય ત્યારે પણ ભજે, અને નિદ્રાવસ્થામાં પણ તેનું મન પરમાત્માની આજુબાજુ જ રાસલીલા રમ્યા કરતું હોય, આ પ્રકારની તેની અવસ્થા થઈ જાય છે. વ્યાધિગ્રસ્ત દશામાં, વ્યાધિરહિત દશામાં, દુર્દિનની અવસ્થામાં, વૈભવી અવસ્થામાં, સર્વાવસ્થામાં, સર્વ સ્થળે, સર્વ ક્ષણે જયારે માનવ પરમાત્મા પ્રત્યે અભિમુખ બને, ત્યારે તેની તે અભિમુખતાને પરમાત્મા પ્રત્યેની સમ્મુખતા ગણવામાં આવે છે. અને તુલસીદાસજી મહારાજ એટલા માટે વર્ણન કરે છે કે જ્યાં સુધી જીવ સમ્મુખ ન બને, સર્વાવસ્થામાં પરમાત્માનું શરણ સ્વીકારે નહીં, સર્વ દેશોમાં, સર્વ સ્થળોમાં પરમાત્માની યાદ ન કરે, પરમાત્માની પ્રીતિને જગાવે નહીં, ત્યાં સુધી શ્રી રામની પરિપૂર્ણ કૃપા અનુભવી શકતો નથી. અને આ સમ્મુખ થવું તે જ આદર્શ ભક્તિ છે. ભક્તિ જેમ જેમ આગળ વધે છે તેમ જીવ પ્રથમ તો અભિમુખ બને છે, અને પછી ધીરે ધીરે અભિમુખતા ઉત્તરોત્તર અભિવૃદ્ધિ પામતી ચાલે, તો છેવટે સમ્મુખતાની અંદર પરિણમે છે. પછી ભક્ત નિરંતર ભગવાનનું જ ભજન કરતો દેખાય, એના હૃદયની અંદર પરમાત્મા જ હોય, મન દ્વારા પરમાત્માનું જ મનન કરતો હોય, અને એ જે ભક્તિ છે તે એક પ્રકારનો સેતુ છે, એક પ્રકારની મહાન નૌકા છે કે જેનો આધાર લઈને અવિદ્યારૂપી સાગરને માનવ સહેલાઈથી તરી શકે છે. અને રામચરિત માનસના મહાકવિ તુલસીદાસજી પોતાના રામચરિત માનસના ઉત્તરકાંડમાં કાકભૂષણજીના શ્રીમુખે આ ભક્તિનો મહિમા બતાવતા કહે છે કે આવી જે સમ્મુખતા છે, આવી જે ભક્તિ છે, તે સર્વ પ્રકારના સાધનોનું ફળ છે, આ વ્રતોનું પણ ફળ છે, નિયમોનું પણ ફળ છે, તપનું પણ આ જ પરિણામ છે કે છેવટે માનવ ચાતક પક્ષીની પેટે કેવલ પરમાત્માની કૃપાના અમૃતને અનુભવવાને માટે તૈયાર થઈ જાય, તલસે, આ પ્રકારની તેની અવસ્થા થઈ જાય, સમર્પિત બની જાય. અંગ્રેજીમાં આપણે ભક્તિને માટે શબ્દ પ્રયોગ કરીએ છીએ, ડિવોશન. ડિવોશન સારો શબ્દ છે. કેટલાક શબ્દો અંગ્રેજીના બગડી ગયા છે, આપણા શબ્દોને બગાડ્યા છે. ભરૂચ, બ્રોચ, કઈ સમજાતું નથી. બ્રોચ શું, કઈ સમજાની. હવે પાછું ભરૂચ આવ્યું એમ કેટલાક કે છે, પાછું ભરૂચ આવી ગયું છે. પણ કેટલાક શબ્દો અંગ્રેજી ભાષાના સુંદર છે, જે આપણે બહુ સારી રીતે સમજી શકીએ તેવા શબ્દો. અને એવો જ એક શબ્દ ભક્તિનો છે, ડિવોશન. ડિવોશન, વન હુ હેઝ ડિવોટેડ હિમસેલ્ફ ટુ ધી ઓલ માઇટી લોર્ડ, તે ડિવોટી. ડિવોટી ભક્ત, ભક્ત એટલે ડિવોટી, જેણે પોતાનું ડિવોટ કર્યું, સમર્પિત કરી દીધું, તે ડિવોટ. તો ડિવોશનમાં સમર્પિત થવાની ક્રિયા છે. જેણે મનને સમર્પિત કર્યું, તો મનથી ચિંતન મનન પ્રભુનું જે કરે છે તે ડિવોટી ભક્ત. જેણે દિલને સમર્પિત કરી દીધું, ડિવોટ કર્યું, દિલમાં પણ પ્રભુ જ છે, કોઈની બીજાની ચાહના મમતા આશક્તિ રાગવૃત્તિ નથી, તે ડિવોશન છે, ડિવોટી એ બની ગયો. એવી રીતે આંખને ડિવોટ કરી તો સકળ જગતની અંદર પરમાત્મા દર્શન કરવાની રૂચિ રાખે. શ્રીય રામમય સબ જગ જાની, કરો પ્રણામ જોરી જુગપાની. સકળ જગતની અંદર પરમાત્મા દર્શન કરવાની ટેવ પાડે તો આંખ પણ ડિવોટ થઈ ગઈ, કાન પણ ડિવોટ થઈ ગયા, વાણી પણ ડિવોટ થઈ. વાણી ગુણાનું કથન, એ ભાગવત કે છે તેમ ગુણોનું અનુવાદ વાણી દ્વારા થાય, કાન દ્વારા કથા શ્રવણ થાય, હાથ પગ દ્વારા પણ સેવા પૂજાના કાર્યો થાય, સમસ્ત જીવન પરમાત્માને સમર્પિત થયું, પરમાત્માની શ્રદ્ધા ભક્તિથી સમન્વિત બન્યું. અને જેવી રીતે સરિતા સમુદ્રની દિશામાં અભિસરણ કરતી કરતી છેવટે સમુદ્રમાં સમાઈ જાય, એવી રીતે સમસ્ત જીવન પરમાત્માની દિશામાં અભિમુખ બનીને આગળ વધતું વધતું છેવટે પરમ કૃપાળી કૃપાળું પરમાત્માના પ્રેમ સરોવરમાં સમાઈ જાય, પરમાત્માની કૃપાને અનુભવી લે, આ ભક્તિ ડિવોશન. તો બધા જ સાધનોનું ફળ તુલસીદાસજી કે છે ભક્તિ છે, બધા જ સાધનોનું પરિણામ ભક્તિ. અને આવી ભક્તિ, સમર્પણ વૃત્તિ, પ્રેમ વૃત્તિ જ્યાં સુધી પરમાત્મામાં જાગે નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રભુ કૃપા પામી શકે નહીં, અને ત્યાં સુધી કોઈ પણ પોતાની શાંતિરૂપી સીતાને મેળવી શકે પણ. તો બધા જ સાધનોનું પરિણામ ભક્તિ. તીર્થાટન સાધન સમુદાય, તીર્થાટન સાધન સમુદાય, તીર્થાટન સાધન સમુદાય, તીર્થાટન સાધન યોગ વિરક્તિ જ્ઞાન મહિમાય, યોગ વિરક્તિ જ્ઞાન મહિમાય, કર્મ ધર્મ વ્રત તે મજદાન, કર્મ ધર્મ વ્રત તે મજદાન, સંયમ જપ તપ યજ્ઞ મહાન, સંયમ જપ તપ યજ્ઞ મહાન, ભૂત દયા દ્વિજ ગુરુની સેવ, ભૂત દયા દ્વિજ ગુરુની સેવ, વિદ્યા વિનય અખંડ વિવેક, વિદ્યા વિનય અખંડ, સાધન કહ્યા વેદ માજે, સાધન કહ્યા વેદ માજે, સાધન કહ્યા વેદ માજે, સાધન કહ્યા, સૌનું ફળ હરિ ભક્તિ જ છે, સૌનું ફળ હરિ, તે ભક્તિ રઘુનાથ તણી, તે ભક્તિ રઘુનાથ તણી, ઠેર ઠેર ના શકે મળી, ઠેર ઠેર ના, કોઈ વિરલ જ પ્રાપ્ત કરે, કોઈ વિરલ જ પ્રાપ્ત, રામ તણી જો કૃપા મળે, રામ તણી જો, રામ તણી જો કૃપા મળે, રામ તણી જો, મુનિ દુર્લભ હરિ ભક્તિ નર પામે વિના પ્રયાસ, પામે વિના પ્રયાસ, કથા નિરંતર આ સુણી જે રાખી વિશ્વાસ, જે રાખી વિશ્વાસ. સેતુ તો બતાવી દીધો તુલસીદાસજી મહારાજે ભક્તિનો,
કે ભક્તિ રૂપી સેતુની રચના કરી લો, સાધના રૂપી સેતુની રચના કરી લો, ચાલ્યા જશો નિષ્કલંકા નગરીમાં. ત્યાં અશોક વાટિકા છે, નિષ્કલંકા નગરી, જ્યાં કલંક છે જ નહીં, કોઈ પ્રકારનું કિલમિશ છે જ નહીં, નિર્મળતા જ નિર્મળતા છે તેવી નિષ્કલંકા નગરી છે. એમાં અશોક નામની વાટિકા છે, જ્યાં શોક મોહ કાંઈ છે જ નહીં, ત્યાં શાંતિરૂપી સીતા છે. પણ આ સેતુની રચના કરવી પડે ભક્તિ, અને એ સેતુની રચનામાં મદદરૂપ થાય એને માટે નૌકા, જેમ પેલા પ્રવાસીઓને સાંપડી હતી તે રીતે કથારૂપી નૌકા, કથા શ્રવણ રૂપી નૌકા પ્રત્યે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ અંગુલી નિર્દેશ કરી બતાવે છે કે કથા શ્રવણ કરતા કરતા ધીરે ધીરે ભક્તિ તત્વની પ્રાપ્તિ થતી ચાલે, ધીરે ધીરે જીવન વિશુદ્ધ થતું ચાલે, ધીરે ધીરે સાત્વિકતા જીવનની અંદર પેદા થતી ચાલે. પણ જો કરવી હોય તો, નહીં તો કથા સુણી સુણી ફૂટ્યા કામ, અખા તો યનાવ્યું બ્રહ્મ જ્ઞાન, નકામું નહીં જાય. પણ જેટલો લાભ જેટલો જલ્દી થવો જોઈએ તેટલો નહીં થાય. કથા શ્રવણ શાને માટે? પ્રભુની કૃપાને પામવા માટે. કથા શ્રવણ પણ અને કથાનું કથન પણ, કથાકારે પણ કથાનું કથન એટલા માટે કરવું જોઈએ કે એને ખબર પડે કે કાકભૂષણજી ઋષિ આવા હતા, અને પછી એ પોતાની જાતને પૂછી શકે કે હું કેવો છું. કથા કથન શેને માટે? એને ખબર પડી શકે કે તુલસીદાસજી આવા હતા, હવે હું કેવો છું, એ પોતે પોતાની જાતને આ કથાના દર્પણમાં જોઈને તપાસી, અને તપાસીને પ્રેરણા પામવી હોય તો પામી શકે કે અરે રે, તો હું તો હજુ આમ જ છું, હું તો હજુ રામ કરતા બહુ દૂર, અને રામને પામવા હું તો કઈ પ્રયત્ન હજુ કરતો જ નથી, કથામાંથી જ ઊંચો આવતો નથી. આ શહેર પેલું શહેર પેલું શહેર પેલું શહેર, આ પધરામણી, અહીં પૂજા ફલાણું, આમ તેમ, આ તો મારો જીવન આમ જ જાય છે, થાકી જઉં છું, રાતે પછી જપી સરખા થઈ શકતા નથી. થાય છે. આત્મનિરીક્ષણની વૃત્તિ જો કથાકારમાં હોય તો તે કથાકાર પોતાની જાતનું નિરીક્ષણ કરે, પોતાનો વિવેચક બને અને ભક્ત થઈ, ધીરે ધીરે થઈ જાય. ભાગવતની કથા કરનાર પણ આત્મનિરીક્ષણ વૃત્તિ વાળો હોય તો ધીરે ધીરે પોતાની જાતને કહે, સુખદેવજી કેવા, તમારામાં તો કઈ નહીં આવું, પ્રહલાદ કેવા, ધ્રુવ કેવા, ઓ જડ ભરત કેવા, અષ્ટાવક્ર કેવા, મહર્ષિ માર્કંડેયનું તપ કેવું, આપણું તો કઈ આવું છે નહીં, કેમ નથી, ચાલો ને યોજના બનાવીએ, કાર્યક્રમ કરીએ, કાર્યક્રમને વફાદાર રહીએ, અને એ રીતે આપણે આગળ ચાલીએ. ભાવના થાય છે માણસ. તો કથાનું જે કથન છે, કથાનું કથન કરનારા જે કથાકારો છે, તેમને પણ કથાથી લાભ થઈ શકે જો તે જાગ્રત હોય તો, અને શ્રવણ કરનારા જે છે તેમને પણ લાભ થાય જો તે પણ જાગ્રત હોય તો. નકામું તો કઈ જતું જ નથી, લાભ તો થાય જ છે. પણ તુલસીદાસજી મહારાજ જરા કઠોર પરીક્ષકની પેટે રામચરિતમાનસના ઉત્તરકાંડમાં કેટલીક વાતો લખે છે, કદાચ તમને ના પણ ગમે, લખે છે એવી કેટલીક વાતો લખે છે કે કથા કોને કહેવી ને કોને ના કહેવી, તુલસીદાસજી ભેદ કરે છે. મને ઘણી વાર લાગે છે કે જો આ જ વાતો આપણે બરાબર હાથમાં પકડીએ તો એક પણ રામાયણની કથા થઈ શકે જ નહીં ગુજરાતમાં ક્યાંય. યુપીમાં તો આટલી બધી થતી જ નથી, ક્યાંક જ થાય છે, પણ ગુજરાતમાં ઘણી થાય છે. તો આમાંની કોઈ કથા આપણે હવે ન કરી શકીએ, આ બધું જો આપણે બરાબર લઈએ તો, અને પછી આપણે જે માણસો સાંભળવા આવતા હોય એમને બરાબર ચકાસી ચકાસીને, જેવી રીતે પ્લેનમાં બેસવાનું હોય તો સિક્યોરિટીમાંથી પસાર થવું પડે, એમાં બધું આપણું શરીર જુએ, એમ ચકાસી ચકાસીને પછી એમને ટિકિટ આપીને બેસાડવા જોઈએ કથામાં. આ રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ કથા શ્રવણની યોગ્યતાનું વર્ણન જે કરે છે, અને તે સિવાય કથા કેવી નહીં એ જે બતાવે છે, એ જરા આપણને વિચાર કરતા કરી મૂકે તેમ છે. કારણ કે 500 વર્ષ લગભગ થઈ ગયા તે પહેલાનું રચેલું રામચરિત માનસ, એમાં તુલસીદાસજી મહારાજ લખે છે, હઠાગ્રહી સઠ માનવ જે, હઠાગ્રહી સઠ માનવ જે, સુણે ન મનથી લીલાને, સુણે ન મનથી લીલાને, લોભી ક્રોધી કામી હોય, લોભી ક્રોધી કામી. આપણે વિચાર કરી લેવાને કે આમાંથી આપણે ક્યાં બેસી શકીએ. લોભી ક્રોધી કામી હોય, લોભી ક્રોધી કામી,
હોય, ભજે ન પ્રભુને પંડિત તોય, ભજે ન પ્રભુને બ્રાહ્મણ દ્રોહી સુરપતિ હોય, બ્રાહ્મણ દ્રોહી કથા કહે તે ને ના તોય, કથા કહે તે ને ના તોય. આ બધું હોય તો તેને કથા કેવી નહીં. હવે આપણે આયોજનો કરવા કે ન કરવા વિચારવા જેવું છે, કરવા કે નહીં. જોકે આપણે આયોજનો હવે જુદી વસ્તુઓ માટે કરીએ છીએ, કઈ રામ દર્શન માટે કરતા નથી, ફાળાઓ માટે કરીએ છીએ. સમય બદલાતો જાય છે ને. ધર્મશાળાઓના લાભાર્થે, હોસ્પિટલોના લાભાર્થે, શ્રીરામના લાભાર્થે નહીં. આપણો લાભાર્થ હવે બદલાતો જાય છે ધીરે ધીરે, એટલા માટે થાય. પણ તુલસીદાસજી મહારાજ જરા જુદી જુદી રીતે વાત પોતાની કરે છે. રામચરણ રતિને ચહે અથવા પદ નિર્વાણ, ભાવ સહિત તે આ કથા કરે શ્રવણ પુટ પાન, કરે શ્રવણ પુટ પાન. તો હવે કથા સંભળાવી કે કેમ મેં તુલસીદાસજીને પૂછ્યું. મેં કહું, ભાઈ મહારાજ, આ તમે આટલા બધા કડક થઈ ગયા, અમારા જમાનામાં કોઈ આવું કડક થાત તો સમજાત, પણ તમે આજથી 500 વર્ષ પહેલા મને કે યોગેશ્વરજી શું કરવું, દુરુપયોગ ન થાય આનો, મારે જોવાનું છે આનો દુરુપયોગ ન થાય. તમે કોઈ પણ ટોળા નહીં એકઠા થાય, તો કે એકાદ આવશે તોય ગણું છે અધિકારી, એના જીવનમાં રામ આવી જવાના, ને તો બધા જ ફરિયાદ કરવાના કે આટલું બધું આંબળ્યું તોય રામ આવ્યા નથી, કારણ કે ભૂમિકા નથી. આવી ભૂમિકા વાળા ભલે ને 5 જ માણસ સાંભળે, કલ્યાણ. ન મળે વૈકુંઠ તો મને કેવું, રામ ન મળે તો મને કેવા. એટલે મેં આ કડક રાખ્યું. તુલસીદાસજી વાર્તાલાપ મારે એમની સાથે એક વાર થયો. હમણાં રામચરિત માણસ ગુજરાતી કવિતામાં હું કરતો હતો, અમેરિકા ઇંગ્લેન્ડ બધે લઈ ગયેલો પુસ્તિકા, અને બધે જ 1.25 વર્ષ સુધી આ બધી કવિતા છે હું બોલી બતાવું છું. તે માનસના દોહાઓ ને ચોપાઈઓને કવિતા મેં ઉતાર્યા, પુસ્તક છપાઈ ગયું છે, અહીંયા વેચાણ માટે પણ મૂક્યું છે, રામચરિત માનસ. હવે મેં પૂછ્યું કે આ બધું યોગ્ય લાગે તમને, ઘરાક ઘટી જવાના આમ જો કરો તો. તો કે મને એની ચિંતા નહીં, થોડાક સારા ગ્રાહકો આવે તો બહુ, અધિકારી જીવો. તો કે બહુ તમે અધિકાર અધિકાર કરો છો ને, કલિકાળમાં તો અધિકાર ઉતરતો જ જાય છે. માટે કાંઈક લિનિયન્ટ બનો, કાંઈક ઉદાર થાવ. તો તુલસીદાસજી કે જુઓ યોગેશ્વરજી, તમારી ભલામણ હવે હું ટાળી શકીશ નહીં. હા, તો કે એક લીટી બીજી હું લખું છું, પણ એટલી આશા રાખું છું કે માણસો આ લીટીને પકડી ન રાખે, બીજું બધું પાછું છોડી ન દે. મેં કહું નહીં છોડી દે, માણસો આમ તો ડાયા થવાના થોડા ઘણા, એટલે પકડી રાખશે તમારી લીટી લખેલીને પકડી નહીં રાખે. તો કે તો મને વાંધો નથી. અને પછી તુલસીદાસજીએ મને કહ્યું, જુઓ મેં સાથે આઈ લખેલું છે, તેનો રામ કથા અધિકાર, તેનો રામ કથા અધિકાર, તેનો રામ કથા અધિકાર, તેનો જેને સતસંગતિ પર પ્યાર, જેને સતસંગતિ પર પ્યાર. તુલસીદાસજી કે યોગેશ્વરજી હવે સંતોષ થયો, ક્રોધ હોય કામ હોય આમ હોય તેમ હોય કઈ વાંધો નહીં, રામકથાનો અધિકાર હું આપું છું, વાંધો છે તમને? મેં કહું મને કાંઈ વાંધો નહીં, ભૂંડોને પણ અધિકાર આપતા હોય તો મને વાંધો નથી. આટલું પણ કે મેં લખ્યું છે કે સત્સંગતિ પર જો પ્યાર હોય, પ્રેમ હોય, તો તેનો રામકથા પર અધિકાર છે. મેં કહું પણ આટલું તમે આનું લખ્યું તો ખરું જ ને કે સત્સંગતિ પર પ્યાર. તો કે હવે કાંઈક તો મારે મૂકવું તો જોઈએ ને, છેવટે થોડુંક તો મૂકવું પડે. કે જીવ ભરે દુર્ગુણોથી ભરેલો હોય, જીવ ભરે કુકર્મ કરતો પણ હોય કદાચ, છતાં પણ જો એને સત્સંગતિનો પ્યાર હશે, અનેક વાર એ કથા શ્રવણ કરવા આવશે, તો ધીરે ધીરે પછી એ દુર્ગુણોમાંથી મુક્ત થવાનો નિર્ણય કરશે, જો જાગ્રત હશે તો કરશે. એટલા માટે સૌથી પ્રથમ આ એક વસ્તુ હવે તુલસીદાસજી કહે છે કે હું મૂકું છું કે સત્સંગ પર એને પ્યાર હોવો જોઈએ, કથા પર એને પ્રેમ હોવો જોઈએ. કથા પર જો પ્રેમ હોય અને બીજા જો બધા દુર્ગુણો એના જીવનમાં હોય, પણ એ દુર્ગુણો જો એને સાલતા હોય અને એને દૂર કરવાની એની ઈચ્છા પણ હોય, કદાચ એ સફળ ન પણ થતો હોય,
પણ જો એની ખરેખરી ઈચ્છા હોય અને થોડા પ્રયત્નો પણ પ્રામાણિક રૂપે કરતો હોય તો પછી તે ભલે કથા શ્રવણ કરી શકે. તમે કહો હવે અમને વાંધો નથી. ઘણા ઉદાર બની ગયા તુલસીદાસ. કેટલી કડક વાત પહેલા કરતા હતા, મને તો આમાં તો પાંચ માણસો બેસી ન શકે, પણ પછી એમણે જે વાત કરી એમાં થયું કે હવે આ કથા કહી શકાય, કથા શ્રવણ પણ કરી શકાય. કારણ કે કથા પ્રત્યે હવે તો પ્રેમ જ જોઈએ, અને કથા પ્રત્યે જો પ્રેમ હોય તો માનવ પોતાનું કલ્યાણ કરી શકે અને એમ કરતા કરતા પોતાના જીવનનો સુધાર પણ કરી શકે. હવે જેટલો વખત આપણે કથા કે પ્રવચનમાં જઈએ તેટલો વખત તો આપણું મન થોડુંક પણ પ્રભુ પરાયણ રહે છે, અને કેટલાક કુકર્મો આપણે તે દરમિયાન કરી શકતા નથી, કરવા હોય તો પણ કરી શકતા નથી, તમારે આજુબાજુ જોવું હોય તો પણ જોવાતું નથી. જે કથા કે પ્રવચન કરતા હોય તેની તરફ તમને ગમે કે ના ગમે તો જોવું જ પડે. બીજી તરફ જુઓ એટલે તરત પાસેવાળો કે છે કઈ ખસી ગયેલું છે, સામે જુઓ એટલે આપણે જોવું જ પડે. હવે તમારે ગુસ્સો કરવો હોય તો પણ જયારે પ્રવચન સાંભળો કે કથા શ્રવણ કરો ત્યારે કોના ઉપર કરો? બહુ તો જે પ્રવચન કરે એના પર કરો, કે જલ્દી પૂરું કરે તો સારું, કંટાળો આવે તો. સમજ્યા? કોના પર કરો? તો કામ વાસના કોના પર તમને થાય? હવે કોઈ અવકાશ છે જ નહીં. કદાચ મનમાં કઈ વિચાર આવે તો મન કી મન હિ માં રહી મનમાં જ રહી જાય, એને અનુવાદિત કરવાને માટેનું કોઈ સાધન છે જ નહીં. હવે તમે નિંદા અત્યારે બીજા કોની કરવાના? કથા શ્રવણ કરવા ગયા ત્યાં તમારે બોલવાનું જ નથી, પછી નિંદા કરવાની વાત જ ક્યાં આવી? તમારે તો સાંભળવાનું જ છે કેવળ. બોલો તો કેટલા કેટલા અપરાધોમાંથી આપોઆપ આપણે એક કલાક બે કલાક જ્યાં સુધી પ્રવચન સાંભળવા બેઠા અથવા કથા શ્રવણ કરવા બેઠા ત્યાં સુધી બચી ગયા, આપોઆપ બચી ગયા. તો રોજના આપણા કેટલા કલાક બચી જાય અને મોઘેરી જિંદગીના કેટલા કલાકો આપણા બચી જાય, એટલો આપણને ફાયદો થયો. આ પ્રત્યક્ષ લાભ થયો. હવે જયારે સાચી રીતે સુધારો થશે ત્યારે તો થશે, પણ આટલા કલાક તો આપણા સુધર્યા જ ને અત્યારે. અને જો આપણને વધારે રસ હોય તો સાત્વિકતાનો અનુભવ કરીએ, પ્રભુ પ્રેમ થોડો આપણા જીવનમાં જાગે. એટલે તુલસીદાસજી કહે છે કે રસ હોય કે ન હોય તો પણ કથા શ્રવણ કરવું જ, જીવન સુધરતું હોય કે ન હોય તો પણ સુધારવાની ઈચ્છા તો રાખવી, પણ કથા શ્રવણ કરવું જ. એમ કરતા કરતા સુધરશે, ધીરે ધીરે સુધરશે, સુધરવાની અભિલાષા હશે તો તે નકામું નહીં જાય. તો તુલસીદાસજી મહારાજ સંસારને તરવા માટે પ્રભુની કૃપાને પામવાને માટેનું એક અમોઘ સાધન ભક્તિનું બતાવે છે, અને તે ભક્તિના સાધનને પ્રાપ્ત કરવાને માટેના બીજા સાધનો પાછા બતાવે છે. ભક્તિ પ્રાપ્ત કેવી રીતે થાય? તુલસીદાસજી કહે છે કે ભક્તિને પ્રાપ્ત કરવાને માટેનું એક મોટામાં મોટું સાધન સંસારમાં સત્સંગ છે. બિનુ સત્સંગ વિવેક ન હો, બિનુ વિવેક ભવત રહી ન કોઈ, બિનુ સત્સંગ ન હરી કથા તેહી બિન મોહન ભાગ, મોહ ગયે બિન હોય ના રામચરણ અનુરાગ. સત્સંગ. અને તુલસીદાસજીને એટલો બધો વિશ્વાસ છે કે સત્સંગ તો એવી એક વસ્તુ છે જેનું પરિણામ તરત જ દેખાય, જેનું ફળ તરત જ દેખાય. આ સત્સંગરૂપી સરોવરમાં સ્નાન કરનાર તરત જ પોતાની જાતને શુદ્ધ કરી શકે છે, સાત્વિક બનાવી શકે છે, કોઈ વિલંબ થતો જ નથી. જો સત્સંગ દ્વારા માનવને સુધરવું હોય તો એમાં કાંઈ વાર લાગતી જ નથી. ક્ષણનો સત્સંગ માનવને સુધારી દે. અને સત્સંગનો આટલો બધો મહિમા જે તુલસીદાસજી ગાય છે એની પાછળ એમના પોતાના જીવનનો અનુભવ છે, એમના જ જીવનનો અનુભવ. એક ક્ષણનો જ સત્સંગ છે તુલસીદાસને થયેલો, પણ એને તુલસીની કાયા પલટ કરી નાખી છે. પોતાની સ્ત્રી એક જ દિવસ થયો, હજુ તો પૂરો થયો નથી, પિયર ગઈ છે. એના ભાઈની સાથે રત્નાવલી લગ્ન થયું, ત્યાં સુધી તુલસીદાસજી મહારાજ લગ્ન નથી કરવું એમ માનતા, થયું આગ્રહ કર્યો પ્રજાએ સંબંધીઓએ, લગ્ન થયું, અને પછી એટલી બધી આસક્તિ થઈ કે વાત નહીં. એક જ દિવસ સ્ત્રી પિયર ગઈ. તુલસીદાસ બહાર ગયેલા કથા કરવા, ત્યાંથી પાછા આવ્યા, જોયું ઘરમાં રત્નાવલી નથી, એટલે રત્નાવલીને પાછી મળવાને માટે પોતે ઘરની બહાર નીકળી ગયા. સાંજનો સમય થયો હતો તે છતાં રાત્રે રત્નાવલીની પાસે એના પિયર પહોંચી ગયા. રત્નાવલીની પાસે જઈને ઉભા રહ્યા. રત્નાવલીએ કહ્યું, કહો આટલી બધી રાતે તમે અહીં આવ્યા?
વિચાર તો કંઈ કરો, પંડિત છો, માણસો શું કહેશે તમને? હજુ એક દિવસ તો પૂરો થયો નથી. તો કે તારી માટે મને ઘણો પ્રેમ છે, એટલે મારાથી રહી ન શકાયું, તારા વિરહને હું વેઠી શક્યો નહીં, પ્રેમ એટલો બધો છે તારી માટે. રત્નાવલીએ તરત કહ્યું કે આને તમે પ્રેમ કહો છો, આ મોહ છે, કામ છે. પ્રેમ હોય છે તે શરીરની અનિવાર્ય આવશ્યકતા સમજતો નથી, અને મોહને કામ શરીર વગર ટકી શકતો ટકી શકે નહીં ક્ષણને માટે પણ. ઉર્મિલાને પ્રેમ હતો, 14 વર્ષના વાણા વહી ગયા, લક્ષ્મણ દૂર ચાલ્યા ગયા વનમાં, ઉર્મિલા તેવી જ રહી. એનો પ્રેમ પરાકાષ્ઠા પર પહોંચેલો હતો, એમાં ઓટ આવ્યો જ નહીં. પ્રેમ આ છે, આને તમે પ્રેમ કહો છો? આ તમારા શરીરની વાસના તમને અહીંયા લઈ આવી છે. તમે પંડિત છો, વાલ્મીકિ રામાયણની કથા અત્યાર સુધી કરો છો, ઠેર ઠેર, આ જ તમારું પાંડિત્ય. આને તમે પ્રેમ કહો છો? આ શરીરમાં શું છે? હાડકા, માંસ, ચર્મ, એની અંદર આત્મા છે. આત્માને જો તમે જોતા હો તો શરીરની અંદર મમત્વ ન રાખો. આનાથી 100મા ભાગનો પ્રેમ પણ જો તમને ખરેખર જેની તમે કથા કરો છો તે શ્રી રામને માટે થયો હોત, તો શ્રીરામનું દર્શન તમને થઈ જાત, તમારું જીવન ધન્ય બની જાત. રત્નાવલી, હું અહીં આવ્યો તે તને ગમ્યું નહીં? બિલકુલ ગમ્યું નથી, બિલકુલ ગમ્યું નથી. આ તમારી વિદવત્તાને ભૂષિત કરે તેવી વાત નથી. ખલાસ, લાગી ગયું. તેજીને ટકોરો બસ, તેજીને ટકોરો બસ. તુલસીદાસને લાગી ગયા શબ્દો. સારું, ચાલ્યા ગયા, ઊંઘ આવી નહીં. પ્રભાત કાળે પ્રથમ પ્રહરમાં જ રત્નાવલી પાસે આવ્યા, પ્રણામ કર્યા. તું મારી ગુરુ બની ગઈ, તે મને પ્રેરણાના પિયુષપાન પાયા. હું અવિદ્યારૂપી અંધકારમાંથી જાગ્રત થઈ ગયો. હું પંડિત હતો, વિદ્વાન હતો, બીજાને ઉપદેશ આપતો હતો, પણ મારી અંદર મોહરૂપી અંધકાર હતો, તે મને જાગ્રત કરી દીધો, તે મને સાચો માર્ગ બતાવ્યો. રત્નાવલી, હવે હું રામના દર્શન કરવા માટે નીકળું છું. રામ દર્શન નહીં થાય ત્યાં સુધી હું શ્રી રામના જપ કરીશ અને કથા કદી પણ નહીં કરું, બંધ કરી દઉં છું કથા. આજથી ઘણા દિવસ મેં કરી, હવે જેની કથા કરી છે તેને મળું, તેની સાથે વાતો કરું, તેના દર્શન કરું, આજ મારી ઈચ્છા છે. રત્નાવલી પ્રસન્ન થઈ. રત્નાવલીએ કહ્યું, આ જ વસ્તુ ઈચ્છતી હતી. તમારા જીવનને કૃતાર્થ કરો, તપ કરો, સાધના કરો, માનવ જીવનનું પરમ કલ્યાણ એમાં જ સમાયેલું છે. હું મારા અંતરના અંતરતમમાંથી ઈચ્છું છું કે તમારી સાધના સફળતાના સર્વોચ્ચ સુમેરુ શિખર પર પહોંચે. કેવી સ્ત્રી ભારત વર્ષમાં, કેવી કેવી સ્ત્રીઓ થઈ. રત્નાવલી મહાન સ્ત્રી છે, કોઈ પણ કવિ રત્નાવલીને યાદ કરતો નથી. વાલ્મીકિએ સ્મરણ કર્યું નથી, તુલસીએ પણ સ્મરણ રામચરિત માનસમાં કર્યું નથી. તુલસીએ દુર્જનને વંદન કર્યા છે, તુલસી આરંભમાં જગદંબાને વંદન કર્યા, શંકરને વંદન કર્યા, ઋષિઓને વંદન, કૈકેયીને, મંથરાને વંદન કરે છે, સુમિત્રા કૌશલ્યાને વંદન કરે, લક્ષ્મણ ભરતને કરે, પવનસુતને કરે, પણ જેણે તુલસીને તુલસી બનવાની પ્રેરણા આપી એ રત્નાવલીને તુલસી યાદ કરતા. એક દુર્જનને પણ તુલસી યાદ કરે છે. દુર્જનને વંદન કરો ખરા ભાવથી, હો કારણ વિના અહિત કરે જે હિત કરતાનું, કારણ વિના અહિત કરે જે હિત કરતાનું, દુર્જનને વંદન કરું. મેં તુલસીને કહ્યું એકવાર રામાયણ લખતી વખતે, કહો તુલસી આ રત્નાવલીને ભૂલી ગયા? તો કે હું ભૂલ્યો નથી, પણ મારો જમાનો મારી નાખે મને. હું રત્નાવલીનું નામ લખું તો લોકો પાછળ પડે કે હજુ પોતાની સ્ત્રીને આ ભૂલ્યો નથી. મેં કોઈ નિર્ભયતા કેળવો તુલસી, મને કે તમે જરા લખી લેજો મારી તરફથી. મેં કહું સારું. એટલે મેં જે રામચરિત માનસ લખ્યું એમાં ભાષ્યમાં અંજલિ આપી છે રત્નાવલી. ના, રત્નાવલી મહાન સ્ત્રી. અને તુલસી પછી નીકળી ગયા, તપ કર્યું મંદાકિનીના પવિત્ર તટપ્રદેશ પર વસીને ચિત્રકૂટમાં, તપ કર્યું અયોધ્યામાં, તપ કર્યું કાશીમાં. કાશી બહુ પ્રિય છે તુલસીદાસને. તપશ્ચર્યા કરી, શરીર પણ તુલસીનું કાશીમાં જ છૂટ્યું. અત્યારે તુલસી ઘાટ છે, 80 ઘાટને તુલસી ઘાટ. કાશીમાં કોઈ વાર જાઓ તો જોજો, જ્યાં આગળ તુલસીદાસ રહ્યા
અને શરીર છોડ્યું તે મકાન છે, અખંડ દીપક ત્યાં બળે છે, તુલસીદાસજીની રામચરિત માનસની અસ્તપ્રત પણ ત્યાં રાખી છે. તુલસીદાસને રામ દર્શન થયા, રત્નાવલીની કૃપા, તો જેને લીધે તુલસીદાસ બની શક્યા. આ સ્ત્રી ક્ષણનો જ સત્સંગ થોડોક, પરંતુ તુલસીદાસજી પરમ વિદ્વાન, શાસ્ત્રોના જ્ઞાતા, અવિદ્યાગ્રસ્ત તો હતા જ નહીં, પરમ પંડિત હતા. થોડુંક આવરણ તુલસીને પોતાની પત્ની પ્રત્યે જ પ્રીતિ છે, પરસ્ત્રી પ્રત્યે પ્રીતિ નથી. એટલે શાસ્ત્ર સંમત વાત હતી, આ શાસ્ત્ર વિરોધી વાત નથી. તુલસીદાસ વિલાસી નથી, પત્ની સાથેનો સંબંધ છે ને, પત્નીને મળવા ગયા. છતાં રત્નાવલીએ કહ્યું કે આ વસ્તુ યોગ્ય નથી, થોડો વિરહ પણ સહન કરો તો શું વાત. આપણે ઘણાને જોતા નથી, હજુ આજે જ અમદાવાદ ગયા હોય મુંબઈથી નહીં.
હલો, કેમ છો
ભાઈ? આજે જ ગયા રાતે ગાડી ભાઈ, નવારે ટેલિફોન સારા જ હોય કેમ? હારો છો, તમે કેમ છો? ઠીક છો. અરે બપોર થાય નોંધ થાય એટલે પાછું ચક્કરડું આવ્યું એટલે પછી હાથ શું કરે? અરે ઊંઘ આવી હતી તો કે થોડી થોડી. હજુ આ બધું ચાલે છે પણ રત્નાવલીઓ આજે દેખાતી નથી. અને ક્યાંક ક્યાંક રત્નાવલીઓ દેખાય પણ કે બેહો ને, આટલા બધા મોટા થયા તો હવે તો કાંક સમજો. તો એ તુલસી એમાંથી નીકળતા નથી, આલા ટકોરા વાંચતા નથી. વાગી વાગીને ઠંડા થઈ જાય, પાછા રેડા થઈ જાય. આપણને એમ થાય નહીં કે હવે બસ થઈ ગયું, અલમ હવે તો ભગવાનને આમ, હવે તો આમ, ચાલો આમ જ. હવે તુલસીદાસના સંસ્કાર, હિન્દી ભાષાના કવિઓએ લખ્યું છે, વેણી માધવ જેવા મહાન કવિ, એને લખ્યું તુલસી વાલ્મીક ભયો. વાલ્મીકી તુલસીદાસ સ્વરૂપે પધાર્યા, માનવ જાતિનું પરમ મંગલ કરવાને માટે આવ્યા, ભક્તિનો માર્ગ બતાવવાને માટે આવ્યા, રામ પ્રેમ કેવો હોય તે દર્શાવવા માટે પધાર્યા. સાચી વાત લાગે છે, આપણને ઘણી મોટી વાત છે. તુલસી વાલ્મીક ભયો, કલિકાળની અંદર વાલ્મીકી પોતે જ તુલસીદાસનું સ્વરૂપ લઈને આવ્યા અને આ એક નિમિત્ત બની ગયું. એટલે તુલસીદાસજીને ખબર છે સત્સંગનો મહિમા કેવો, ક્ષણનો સત્સંગ પણ કેટલી મોટી કાયા પલટ કરે, કલ્યાણકારીની કાયા પલટ કરે, એ તુલસીદાસજી અનુભવ્યું છે. એટલા માટે તુલસીદાસ રામચરિત માનસમાં લખે, મજ્જન ફલ પેખીય તત્કાલા, મજ્જન ફલ પેખીય તત્કાલા, કાક હોય બક કાક હોય પિક બક ઉમરા, કાક હોય પિક બક ઉમરાલા. આપણું ગુજરાતી હવે જુઓ તે ચોપાઈનું, આખું રામચરિત માનસ આપણે કવિતામાં કર્યું. મજ્જન ફલ તત્કાલ જણાય, મજ્જન ફલ તત્કાલ જણાય, મજ્જન ફળ તત્કાળ જણાય, મજ્જન ફળ તત્કાળ જણાય, મજ્જન ફળ તત્કાળ જણાય, કાક બને કાક બની કોયલ મધુ જાય, કાગ બની કોયલ મધુ જાય, બગલા હંસ વિવેકી થાય, બગલા હંસ વિવેકી થાય, બગલા હંસ વિવેકી થાય, બગલા હંસ વિવેકી થાય, અચરજ એમાં નથી જરાય, અચરજ એમાં નથી જરાય, મજ્જન ફલ તત્કાળ જણાય, મજ્જન ફલ તત્કાળ જણાય. હવે તમારે શંકા નહીં કરવાની, ફરિયાદ નહીં કરવાની કે તુલસીદાસજીનું રામાયણ એની ભાષા અમને બરાબર સમજાતી નથી. હવે ફરિયાદ નહીં કરવાની, તમારી પાસે ગુજરાતી ભાષાની કવિતામાં જ આ રામાયણ છે, એમાંથી જો આ બધું ગાવ છો, વાંચો, સમજો, સમજાઈ જશે બધું, અર્થ બધા જ સમજાય, ગવાય, આનંદ આવે, બધું જ સમજાય એટલે આનંદ પણ આપણને આવે. પુસ્તકો આપણે મૂકેલા છે રામચરિત માનસ, જોજો, જતી વખતે લેવા હોય તો લેજો. બીજા પણ પુસ્તકો માના ભજનોના અર્ઘ્ય અંજલિ વગેરે મૂક્યા છે. અમારા પૂજ્ય માતાજી જ્યોતિર્મયીનો સ્વર્ગવાસ થઈ ગયો 78મા વર્ષે, 3 વર્ષ થયા. મને કહ્યું કે આપણે બીજું, મને થયું કે આપણે શું કરીએ, એટલે 78 વત્તા 3 81 માતૃપ્રેમના કાવ્યો મેં લખ્યા, એનું નામ તર્પણ. બહુ ગમે છે માણસોને, તે પણ અહીંયા મૂકેલું છે તર્પણ પુસ્તકનું નામ. માતાનો જ પ્રેમ એમાં ટપકે, માતાને માટેના. કવિઓએ પત્ની માટે લખેલા છે કાવ્યો, પતિને માટે લખેલા છે, બહેનોને માટે લખેલા છે, ભાઈઓને માટે, હમણાં સાસુને માટે પણ કાંઈક બહાર પડ્યું છે, માતાઓને માટે લખ્યા પણ છૂટા છૂટા. એક જ સંગ્રામ માતૃપ્રેમનો જ હોય, એક જ કવિનો, એવું હજુ ગુજરાતી સાહિત્યમાં નથી થયું, હિન્દીમાં પણ નથી. એ રીતે એક વિશિષ્ટ કૃતિ છે અને તમે વાંચો તો તમને આનંદ આવશે. ઘણા એવા પુસ્તકો અહીંયા વેચાણ માટે આપણે રોજ મૂકીશું, તમે જોજો. માં સર્વેશ્વરી હવે ધૂન બોલાવે છે, ભજન બોલાવે છે, પછી આપણે છૂટા પડીએ, શાંતિ પાઠ કરીએ.
કૃષ્ણ તારી પાસે માંગું એ. Oh. सर्वे संतो निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुण्डरीकाक्षो मंगलायतनो हरि सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी।